સ્વામિનારાયણરે સ્વામિનારાયણરે સવત 1883 આશોવદી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદને આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગીની સભા વરેણ બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ પાસે એક માધવી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેને શ્રીજી મહારાજે પૂછ્યું છે, તમારા સંપ્રદાયના ગ્રંથને વિશે વૃંદાવનને જ ભગવાનનું ધામ કહ્યું છે અને વળી એમ કહ્યું છે જે મહાપ્રલયમાં પણ વૃંદાવનનો નાશ થતો નથી અને શિવ માર્ગી હોય તે એમ કહે છે જે મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થતો એ વાર્તા અમારા સમજ્યામાં આવતી નથી. શા માટે? જે મહાપ્રલયમાં તો પૃથ્વી આદિ પંચભૂતનો અતિશય પ્રલય થઈ જાય છે ત્યારે વૃંદાવન ને કાશી તે કેમ રહેતા હશે ને શાને આધારે રહેતા હશે એવી જાતનો અતિશય મોટો અમને સંશય થાય છે. મહારાજ માધવી સંપ્રદાયના બ્રાહ્મણને કહે છે કે તમારા સંપ્રદાય એમ કહે છે કે વૃંદાવન પ્રલયમાં નાશ નથી પામતો અને ભક્તો અમુક છે ને બહુ અતિશોક્તિ કરતા હોય છે. ભક્તો કોઈ પણ વાતમાં અતિશોક્તિ ટકે નહીં. જે વાત જેમ છે એમ તમે કહો અને કરો તો જ ટકે, બાકી જરાય આગળ પાછળ થવા જાય તો ટકે નહીં. દાખલા તરીકે આપણને સર્વોપરી ભગવાન મળ્યા છે, બરાબર છે? સર્વના ઉપરી ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, એથી ઉપર કાંઈ નથી. એ સર્વના માલિક છે પણ એના માલિક કોઈ નથી. એ સર્વના કારણ છે પણ એનું કારણ કોઈ નથી. એવા મોટા ભગવાન મળ્યા છે અને એ ભગવાનનો આપણને આશરો થયો છે અને એ ભગવાનને આપણે એવા સમજીએ પણ છીએ, પણ એમ સમજ્યા પછી પાછું બીજું એક નીકળે છે. શું નીકળે ખબર? મંદિરમાં દર્શન કરવા જાય તો રાધા કૃષ્ણ દર્શન ન કરે, આપણાથી આપણી પતિવ્રતતા ભક્તિ નાશ થાય. અને દર્શન કરે તો આડો હાથ રાખીને કરે આમ, કે જેથી કરીને પેલું દેખાય નહીં એમ. એ અતિશોક્તિ કહેવાય, એ ન ચાલે. ભલામણા આખી દુનિયાને દર્શન કરીશ ને ત્યાં તને કાંઈ નડતું નથી. અને ભગવાનના સ્વરૂપો છે, રાધા કૃષ્ણ આદિ ભગવાનના સ્વરૂપો, એના દર્શન કરી જ્ઞાતન આડું આવે છે બધું. એને સાચો ઉપાસક કહેવાય નહીં, એ પાખંડી કહેવાય. અને મંદિરની અંદર હનુમાનજી હોય ગણપતિ હોય તો એને વંદન કર્યું ને તો કે આ વાંદરાને કોણ વંદન કરે, એ પણ દંભી અને પાખંડી કહેવાય. ભક્તો ઉપાસનામાં ભલે ફરક છે પરંતુ સિદ્ધ સ્થિતિમાન સાધન દેશામાં આપણા કરતા શ્રેષ્ઠ છે. એમાંથી આપણને ગુણ લેવો જોઈએ કે આને અવતારનું મિલન થયું હતું તોય કેવી નિષ્ઠા અને કેટલો દાખલો અને કેવી મહેનત અને પ્રભુ માટે એને કેટલું કર્યું એમ. તો મને પુરુષોત્તમ સર્વ અવતારી ભગવાન મળ્યા અને તેમ છતાં હું કાંઈ નથી કરતો એમ મનમાં થવું જોઈએ ને એના દર્શન કરીને પણ એમ થવું જોઈએ ધન્ય છે તમને, ધન્ય છે તમને અવતાર મળ્યા હતા તોય પણ તમે ફના થઈ ગયા માટે તમને ધન્ય છે. હું તમારા દર્શન એટલા માટે કરું છું કે તમારી જેવી ખુમારી મારા હૃદયમાં ચડે અને હું મને મળેલા સર્વ અવતારી ભગવાન માટે ફના થઈ જાવ. પણ આમ ન થાય એ અતિશોક્તિ કહેવાય, એ ટકે નહીં. અને ભક્તો ખરેખર છે ને તમને એક વાત બતાવું કે ખરેખર આપણને મારા સર્વોપરી સમજાણા મનાણા હોય તો આ લોકની એક રીતિ છે. બહુ મોટો માણસ હોય ને, બહુ મોટો હકીકત મોટો બની બેઠેલો નહીં, હકીકત જે મોટો બહુ હોય ને એની સ્થિતિ કેવી હોય ખબર? એની દ્રષ્ટિ છેક મોટાથી લઈ નાના સુધી હોય, નાનામાં નાની વ્યક્તિ સુધી એની દ્રષ્ટિ પોગેલી હોય અને નાનામાં નાની વ્યક્તિને વિશે પણ એને અહોભાવ વર્તતો હોય એ જ મોટાની મોટપ છે. મહારાજ પ્રથમના 27માં કહે, સમર્થ તકા ઝરણા કરવા એ જ એની મોટપ છે. પણ જગતમાં મોટા ભાગે મોટા જેટલા કે હવાણા છે, મોટા ભાગે કહો બધા નહીં, એ આ બાબતમાં માર ખાઈ ગયા છે. એટલે વિનોબા ભાવેને એક શબ્દ લખવો પડ્યો કે આ દુનિયામાં મોટા તો બહુ થયા, એની હામું જોઈ જોઈ અને નાના બધાની કાંધો દુખવા માંડી, પણ મોટા કોઈ દી આમ હેઠું જોઈને ઓલાને જોયા નહીં, ઓલા નાના બિચારીની કાંધો દુખવા મળે ઊંચું જોઈ જોઈને કહો. એ ખોટા મોટા હોય, સાચા મોટાથી એમ કોઈ દાડો થાય નહીં. અરે મોટા મોટા મુક્ત છે, અક્ષર છે, એથી મોટા પુરુષોત્તમ છે ભગવાન સ્વામિનારાયણ. સરદારનો ઇતિહાસ બોલે જાજો માકડવાળા ઓરડે દર્શન કરવા, મોટાની શું મોટપ હોય. દસ બાય દસ નો ઓરડો છે, ભગવાન સ્વામિનારાયણ આખી રાત ત્યાં રોકાણા. અરે માકર કરડતા તોય મહારાજ ઘર નો છોડ્યું, બોલો તો આખી રાત મહારાજ રોકાણા. મોટાની મોટપ છે, એઠા બેસી ગયા છીલી બાકી પણ ઘર નો છોડ્યું. બે ભાઈ જયારે કીધું મહારાજની મોટપ કેટલી જોત ખરા ને તર, બે ભાઈ મહારાજને કે મહારાજ નીચે કેમ બેઠા, મહારાજ કે તારી માએ માકડવાળો ઢોલિયો ઢાળી દીધો, તોડી નાખ્યા અમને. અને બે ભાઈ એની માને વિધ્યા, અરે માં આવો માકડવાળો ઢોલિયો મારા મહારાજને ઢાળી દીધો. ત્યારે ડોશીના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે તારા મહારાજ જો ભગવાન હશે તો માકડનું કલ્યાણ કરશે. અને આટલા શબ્દ જ્યાં નીકળ્યા, ભગવાન સ્વામી નારાયણ ચપટી જરાક વગાડી, ડોશીને લાગી સમાધિ. અને લાખોની સંખ્યામાં વિમાનો આવ્યા અને માકડ તમામે દેહ છોડ્યા, ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી કરીને ભૂમા પુરુષના લોકમાં પહોંચાડી દીધા ભગવાન સ્વામિનારાયણે. આવા મોટા ભગવાન, આવા મોટા ભગવાન. અને વિચાર કરો તમે, એ દસ બાય દસ ની ઓરડીમાં આખી રાત રોકાય એની મોટપ છે. અને ભક્તો મોટા હરિભક્તને જોવા મળ્યો, ભગવાન જેને ઓળખાઈ ગયો હોય એવા મોટા ભક્ત હોય એને કદાચ કોઈ મંદિરોમાં દર્શન આદિ કરવા જાય, ઓછી વધતી સગવડતા મળે ને તો સંકલ્પ ન થાય, મનમાં એમ થાય આ તો ચરણ રજમાં આળોટવા આવ્યા છે, ચરણ રજમાં આળોટવા. અને ભક્તો તો મહિમા નથી સમજાતો, મહિમા નથી સમજાતો એટલે વાત સમજ્યામાં આવતી નથી. ઇંગ્લેન્ડમાં હરિભગત છે, આપણા ઉત્સવમાં આવ્યા હતા, એને ત્યાં અમે જ્યારે પધરામ ગયા ને ત્યારે એણે માટી દેખાડી. મેં કીધા માટી છે ને, મને કે સ્વામી મેં સરદારમાંથી લેતા આવ્યા છીએ. કે મહારાજ ત્યાં રોકાયા, ચાર ચાર માસ સુધી મહારાજ રોકાયા, અનેક સમય ઉત્સવ કર્યા, 500 પરમહંસો ત્યાં પધાર્યા. અમારા મનમાંથી અહો આ ધરતી કેટલી ભાગ્યશાળી. અને સમતે માનશો કે 2 મહિના પહેલાં મારો છોકરો થોડોક બીમાર થયો ને, ત્યારે આ માટીને પાણી નાખીને મેં પાણી પાયું ને તો છોકરો હાજો થઈ ગયો. પણ ભક્તો ઈ મહિમા અહીંયા સરદારમાં રહેનારને નહીં હોય, સમજાય? ઈ મહિમા અહીં સરદારમાં રહેનારને નહીં હોય. વાત જ્યારે સમજ્યામાં નથી આવતી જીવાત્માને, ત્યારે જીવાત્માના મોક્ષમાં અનેકવિધ વિઘ્નો ઊભા થતા હોય છે. વાત જ્યારે સમજ્યામાં આવી જાય ત્યારે જીવને કામ થઈ જાય છે. વાત સમજવાની એટલી છે કે મોટા એનું જ નામ હોઈ શકે, એની નાના સુધી દ્રષ્ટિ હોઈ શકે, નાના સુધી દ્રષ્ટિ હોઈ શકે. આપણને સર્વોપરી ભગવાન મળ્યા, સર્વોપરી ભગવાનના અવલંબન કરીને આપણે બહુ મોટા છીએ. ભક્તો યાદ રાખજો, જીવમાં આ વાતને લખી લેજો, કદાચ આ દુનિયાનું સુખ મળ્યું તોય શું, ન મળ્યું તોય શું, અરે કદાચ આ દુનિયાની અંદર આખી જિંદગી, આખી જિંદગી ગરીબામાં પ્રસાર કરવી પડે, તેમ છતાંય પોતાની જાતને રંક માનશો નહીં. આપણે રંક નથી, અમીર છીએ, કારણ કે ભગવાન સ્વામિનારાયણ મળ્યા. અરે જેનો બાપ અબજોપતિ એનો છોકરો ક્યારે ભિખારી ન હોય, આપણા બાપ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી. આપણે ભિખારી નથી, અમીર છીએ, અમીર. ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, બસ એના માધ્યમથી અમીર છીએ. ભક્તો આ લોકના સુખ તો 10 વર્ષ 20 વર્ષ બહુ તો 50-60 વર્ષ, કાલ હવારે દેહ પડી જાહે અને દેહ પડતાની સાથે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પધારશે અને એમ કહેશે, થા ભગત તૈયાર, હું તારા માટે અક્ષરધામમાંથી વિમાન લઈને એકલા માટે ધક્કો ખાધો, એકલા માટે મેં વિમાન લઈને ધક્કો ખાધો. ભક્તો આપણે માટે તો ભગવાન સ્વામિનારાયણને વિમાન લઈને ધક્કો ખાવો પડશે, આપણા માટે ધક્કો ખાવો પડશે. અને જો એક નહીં મહારાજ, લાખો મુક્તો ને લાખો વિમાન લઈને મહારાજ તેડવા આવે છે. કાલ દેહ સ્વામી વાત કરી ખબર છે, ગોંડલ ગામનો મુસ્લિમ ભક્ત દેહ મૂક્યો, અરે મુસ્લિમ લોકોએ ન સંભાળ્યો, ભગવાન સ્વામિનારાયણને આશ્રિત સંભાળ્યો, પણ દેહ જ્યારે મૂક્યો ને ત્યાં લાખો વિમાનો તેડવા આવ્યા. અરે એને તો તેડવા આવ્યા પણ એનો અગ્નિ સંસ્કાર જયારે કર્યો ત્યારે એનો ધુમાડો જયારે અધર છેડ્યો ત્યારે જે વડલાની અંદર લાખો ભૂતો રહેતા હતા એ ધુમાડો ત્યાંથી પ્રસાર થયો, એ ભૂતનો મોક્ષ થયો. લાખો વિમાનો આવીને ઉભા રહ્યા અને ભૂત દેહ મૂકી મૂકી, ભૂત દેહ મૂકી મૂકી વિમાનમાં બેસી બેસીને ભૂમા પુરુષના લોકમાં પગી ગયા. એક સ્વામિનારાયણનો આશ્રિત અને એના દેહમાંથી ધુમાડો નીકળ્યો અને ભૂતને અડ્યો અને એનો મોક્ષ થયો. અરે ધુમાડાને વાત જવા દો, અડધા ફરવા ગયેલા બાય એ આવ્યા ત્યાં ખબર પડી એક ભૂત જોવાનું મળ્યું, આ બધા ગયા ક્યાં, ખબર પડી એલો ભગત હળી ગયો, એ ભગતનો અગ્નિ સંસ્કાર કરાયો, એ ધુમાડાના પરથી પ્રસાર થયો, ભગત પવિત્ર, જેને કારણે બાકી બધાનો મોક્ષ થઈ ગયો. ઓલા ભૂત વિચાર કરવા માંડ્યા, આપણે રહી ગયા, કોઈ ભગતે બીજાએ કીધું એની રાખ એટલી જ પવિત્ર, એમ આળોટો. અને ભૂત એ મુસ્લિમ ભક્તની રાખમાં આળોટ્યા સંપ્રદાયનો ઇતિહાસ બોલે. અને એ જ ઘડીએ એ તમામ ભૂતના દેહ છૂટ્યા છે, ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચ્યા છે. લાખો વિમાન આવ્યા છે અને ભૂતનો મોક્ષ થયો છે. આ સ્વામિનારાયણના આશ્રિતની મોટો છે. ભક્તો નથી સમજાતી એટલે ગમીના માથા ગહી ગહી કરે છે, અને ભક્તો વાત નથી સમજાતી એટલે જરા કે કામ ધંધા આડાવાળા કરીને સત્સંગ કરવાનો કેફ નથી ચડતો, એટલે કેફ નથી ચડતો, એટલે મંદિરમાં બેસીને ભજન કરવાનો સંકલ્પ નથી થતો, ગલ્લે હુકામ નહીં તો ટોલા મારે કોને, હે? એને સ્વામિનારાયણ સમજાણા નથી, એને ભગવાન મળ્યા એની મોટપની હા પડી નથી, એટલે બીજેથી જ એમને ટલા મારે રાખે ને જિંદગી પૂરી કરે, દિવસ પૂરો કરે એમ, મહિનો પૂરો કરે એમ, વર્ષ પૂરું કરે એમ, જિંદગી પૂરી કરે. અહીંથી અહીં જાય ને અહીંથી અહીં જાય ને અહીંથી અહીં જાય, ચાલી પચાસ વાર વાવણી વાવ્યો, ચારે પાંચ વાર મોસમ લે, તે જિંદગી પૂરી. પણ આપણે એમાંના નથી, આપણે એમાંના નથી, આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. ભક્તો કેફમાં રહેજો, કેફમાં રહેજો. લખપતિ કરોડપતિ અબજોપતિનો છોકરો હાથમાં થેલી લઈને રીંગણા બટાકા લેવા ન જાય, સમજાય? અબજોપતિનો છોકરો રીંગણા બટાકા ખરીદવા માટે માર્કેટમાં ડોટાડોટ ન કરે. એની ખરીદી શેની હોય? હીરા માણેક નો, હીરા માણેકની. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ ભક્તો, અબજોપતિના સંતાનો છીએ. આપણી ખરીદી આ માઇક સુખના રીંગણા બટેકા ન હોય, આપણી ખરીદી તો બસ પુરુષોત્તમ એક જ હોય, બાકી બીજી વસ્તુમાં મન ન મોહે આપણું, કારણ કે આપણને મહારાજ મળ્યા. આટલી મોટપ આપણી છે, આટલી મોટપ છે ભક્તજનો. અને આટલી મોટપ આપણી હોય તો સાચી મોટપ જો હોય તો મોટાને હંમેશા નાના ઉપર રહેમ દ્રષ્ટિ હોય, એની દ્રષ્ટિ વિશાળ થઈ ગઈ હોય, જેને કારણે ભક્તો અન્ય અવતારો, એ અવતારના ભક્તો એની પ્રત્યે ક્યારેય બીજો ઘાટ ન થાય, રહેમ દ્રષ્ટિ હોય, એના દર્શન કરીને પણ આનંદ થાય કે આ તમામની અંદર જે ઐશ્વર્ય પ્રતાપ રહ્યો છે એ મને મળ્યા છે ભગવાન સ્વામિનારાયણ, એ વતે છે, માટે આમાં સામર્થ્ય, આમાં શક્તિ એ મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની છે એમ માનીને આનંદ થાય દર્શન કરતા. એ આડો હાથ ન કરે, અને આડો હાથ કરે તો એને વાત સમજ્યામાં જ આવી નથી. મહારાજે એ બહુ અદભુત વાત બતાવે. મહારાજ કે એલા ભલા માણસો આવી હું તમે વાતો કરો છો કે પ્રલયમાં વૃંદાવનનો નાશ નથી થતો, શિવપંથી કે કાશીનો નાશ નથી થતો, આવું તેથી શક્તિ હાલતા છે? મહારાજ કે પ્રલય જયારે થાય ત્યારે બધું નાશ પામી જાય, આટલું ક્યાં રહેતું હોય છે, કેને આધાર રહેતું છે? અમને જબરો સંશય થાય, જવાબ આપો, સમાધાન કરો. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજે ભાગવતનું પુસ્તક મંગાવીને એકાદશ કંદમાંથી તથા દ્વાદશ કંદમાંથી ચાર પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો તે વાંચી સંભળાયો. મારે કે તમારા શાસ્ત્રમાંથી જ ગોતો લ્યો કે વૃંદાવનની એમ અખંડ રહી જાય. ભાગવતમાંથી દશમા સ્કંદ અને એકાદશ સ્કંદ એની અંદરથી મહારાજે જે પ્રલય થાય છે, એકાદશ અને દ્વાદશ સ્કંદની અંદર જે વાત લખી છે, ચાર પ્રકારના પ્રલય થાય છે, ચોથા પ્રલયમાં કશું જ બચતું નથી સિવાય કે મહારાજનું ધામ મુક્ત અને મહારાજ રહે છે, અન્ય ધામો લીન થઈ જાય છે અને મહારાજ મારાનું ધામ, મહારાજના મુક્ત અખંડ રહે છે. મહારાજ વાંચી દેખાડ, મારે કે જો લ્યો આમાં. પછી જ મહારાજ બોલ્યા છે, આ ભાગવતનો તથા ગીતાનો મત જોતા તો જેટલું પ્રકૃતિ પુરુષ થકી થયું છે તે મહાપ્રલયમાં કાંઈ રહેતું નથી, અને જો મહાપ્રલયમાં વૃંદાવન અખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્યાજ્યના ગ્રંથનો શ્લોક તથા વેદની શ્રુતિ તે કઈ સંભળાવો? શા માટે જે વ્યાજ્યથી બીજા કોઈ મોટા આચાર્ય નથી, અને બીજા તો જે જે આચાર્ય થયા છે તેમણે વ્યાજ્યના કરેલા ગ્રંથને આશ્રયને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે, માટે આદિ આચાર્ય જે વ્યાસજી તેના જે વચન તે સર્વે આચાર્યના વચન કરતા અતિ પ્રમાણ છે, માટે વ્યાસજીના વચન તથા વેદની શ્રુતિ કરીને જે વૃંદાવન મહાપ્રલયમાં નાશ નથી થતું એવું જે પ્રમાણ તે કઈ સંભળાવો તો અમારો સંશય નિવૃત્ત થાય. મહારાજ કે વ્યાસજીના લખેલા ગ્રંથ હોય, કારણ કે વ્યાસજી આદિ આચાર્ય છે અને એણે જે વાતનું પ્રતિપાદન કર્યું એને અનુસરે એ તમામ વાત પ્રમાણ થાય છે. તો મહારાજ કે વ્યાસજીના લખેલા કોઈ પણ ગ્રંથમાંથી એકાદ શ્લોક ભણી બતાવો કે વૃંદાવન અને કાશી આત્યંતિક પ્રલયમાં પણ નાશ પામતું નથી તો અમારો સંશય ટળે. અને જે જે આચાર્ય થયા તેમણે પદ્મપુરાણના વચને કરીને પોતપોતાનો મત સ્થાપન કર્યો છે તે તો પદ્મપુરાણમાં ક્ષેપક શ્લોક નાખીને સ્થાપન કર્યો છે, તે પોતાના મત ન હોય તે માને, પણ બીજા કોઈ માને નહીં. પોતાના મત ન હોય માને, બીજા કોણ માને? કારણ કે ભક્તો કોઈ પણ વાતને છે ને શાસ્ત્રનું પ્રમાણ મળવું જોઈએ, સમજાય? શાસ્ત્રના પ્રમાણ વિના કોઈ વાત કરે તો એ વાત ટાઈમે ઊભી રહે નહીં, પણ શાસ્ત્રનું પ્રમાણ હોય તો વાતને કોઈ ખંડન ન કરી શકે. ભીષ્મ પર્વની અંદર લખ્યું છે, શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુને કીધું, કૃપાનાથ તમે સર્વેશ્વર મળ્યા માટે મારું કામ થઈ ગયું. ભગવાન કે રાખ, હજી કામ અધૂરું છે. કેમ? તમે મળ્યા તમથી પર કોઈ છે? હા છે, અમે તો ઈશ્વરના અંશ છીએ અને અમારથી પણ પર પુરુષોત્તમ છે. એની જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે જીવનું કામ થાય છે. એ સ્વામિનારાયણ સંપ્રદાયનું શાસ્ત્ર નથી, મહાભારતનું વાક્ય છે. મહારાજ કે પોતાની વાત પોતાના મતના માને પણ બીજા માને નહીં. મહારાજ કે તમે રીતે મેં ગમે એટલા ઢોલ ટીપો ભલે ટીપો, પણ અમને ન હા પડે. બોલો શું કહો? મહારાજ આમ કીધું. બાકી મહારાજ કે પદ્મપુરાણ જેવા પોતપોતાના મતને સ્થાપન કરવા માટે બહુ ક્ષેપક શબ્દો નાખ્યા, પણ એ હા પડે એવા નથી. શા માટે જે વ્યાસજી વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેનું સાર સાર ગ્રહણ કરીને શ્રીમદ ભાગવત કર્યું છે, માટે જેવું ભાગવત પ્રમાણ એવું બીજા પુરાણ અતિશય પ્રમાણ નહીં, અને જેવી ભગવદ્ ગીતા પ્રમાણ તેવું સમગ્ર ભારત પ્રમાણ નહીં. માટે એવા બળવાન શાસ્ત્રનું વચન કહી સંભળાવો તો અમને આ પડે. તમામ વેદ આદિકનો સાર હોય તો ભાગવત છે, આખા મહાભારતના સાર રૂપ હોય તો ભગવદ્ ગીતા છે. મહારાજ કે એ બે શાસ્ત્ર બહુ મહાન છે અને ભક્તો ખરેખર છે. તમામ અવતારોમાં ભગવાન કૃષ્ણનો અવતાર એ શ્રેષ્ઠ છે, માટે એના ગુણાનવાદ ગાતું શાસ્ત્ર શ્રેષ્ઠ જ હોય, એ બધા શાસ્ત્રો કરતા શ્રેષ્ઠ જ હોય. અને મહારાજ છે એ એમના અવતારી છે, માટે મહારાજના ચરિત્રે સર્વથી શ્રેષ્ઠ હોય. સર્વશાસ્ત્ર શિરોમણિ શતાનંદ સ્વામી સત્સંગ લખીને જ્યારે ભગવાન સ્વામિનારાયણના હાથમાં આપ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણના મોઢામાં શબ્દ નીકળ્યા, ઇદમ શાસ્ત્ર સર્વશાસ્ત્ર શિરોમણી. આ શાસ્ત્ર સર્વશાસ્ત્રમાં શિરમોડ છે. મહારાજ કે અમે શાસ્ત્રના વખાણ કરીએ છીએ, અને શતાનંદ સ્વામી કે સાંભળો, મહારાજ વખાણ એમને ખાલી પૂઠું જનિત કર્યા. એક એકમ ચ પ્રકરણમ કૃત્વા સંપૂર્ણમ ઐશ્વર્યમ તમેવ શ્રાવ્યા માસ નિજા વાસ્થિતમ મુને. મહારાજે એક એક પ્રકરણ વાંચ્યું છે, એની કથા કરાવી છે, એક એક શ્લોક મહારાજે વાંચ્યો છે, અને પછી કીધું ઇદમ શાસ્ત્ર સર્વશાસ્ત્ર શિરોમણિ. અને ભક્તો ભગવાન સ્વામિનારાયણ આ શાસ્ત્રને કેટલું બધું મહાન કીધું. મહારાજ કે એમ ગયા પછી કલૌ જનિષ્યમાણા નામ શતાનંદેન દેહી નામ ઉદ્ધૃત્યકારિકો ગ્રંથ સમાપ્ત પ્રાયેવ સહ. અમે ગયા પછી પણ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી મોક્ષનો ધોરી માર્ગ ચાલુ રહે એટલા માટે મેં શતાનંદ સ્વામી પાસે સત્સંગ જીવન નામનો ગ્રંથ કર્યો છે, કરાયો છે, એ પણ પૂર્ણ થવાયો છે. માટે હવે જાય તો અમારે કાંઈ બાકી નથી. માટે એવું નહીં માનતા મહારાજને અધૂરું હતું એટલે ફરી વાર પાછા પધાર્યા. મહારાજ કશું બાકી રાખીને ગયા નથી. મહારાજ કે પોતપોતાના મતનું પ્રસ્થાપન કરવા કોઈ ગમે એવું બોલે એમ પ્રસ્થાપન થાય નહીં, પણ ભાગવત કે ગીતાજી એનું કોઈ વચન હોય તો મહારાજ કે આ પાડીએ. એવી રીતના જે શ્રીજી મહારાજના વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ એમ બોલ્યો છે, હે મહારાજ, તમે જે પ્રશ્ન કર્યો તે સત્ય છે, ને તમારા પ્રશ્નનો ઉત્તર કરવાનો આ પૃથ્વી પર કોઈ સમર્થ નથી. મહારાજ તમે ઉત્તર કર્યું માન્ય, આ પૃથ્વી પર કોઈની તાકાત નથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી શકે. અને મારા મનને તો તમારા સ્વરૂપની દ્રઢ પ્રતીતિ આવી છે. પ્રતીતિ હતી ને આવી ગઈ, બોલો કે તમે ભગવાન છો. અને મહારાજ આવી જ રીતે ઢાળ્યા, શિવરામ વિપ્રો 18 પ્રશ્ન લઈને આવ્યા મહારાજ પાસે. હરિસિંહ રાજાએ પૂછાવ્યા છે, મહારાજ 18 પ્રશ્નોનો ઉત્તર આપતા આપતા એવું તો લટકું ગીર્યું અને સમાધિ કરાવી. શિવરામ વિપ્ર કે મહારાજ હવે મારે જવાબ આપવા જ જવું ને. મહારાજ કે તો શું કરશો? મહારાજ કે મહારાજ તમારો સાધુ કરી દો, તમારે ભેગું રહેવું છે, નહીંતર આવ્યા થું કામ ખબર ઈનામની લાલશે. હરિસિંહ રાજે કીધું તું જા અને સ્વામિનારાયણ ભગવાન નથી એવું તું જો સાબિત કરી દે તો હું તને મોટું ઈનામ આપીશ. અને શિવરામ વિપ્ર ઈનામની લાલચે આવેલા કે હું સ્વામિનારાયણ તો ઢાળી જ દઉં ને, કેવો મોટો વિદ્વાન છું. સ્વામિનારાયણ મારી આગળ શું યા, હું તો વેદનો વ્યાકરણનો ન્યાયનો આ તમામનો આચાર્ય છું, માટે સ્વામિનારાયણને તો ઢાળી જ દઈશ અને ઈનામ લીધે જ રહીશ અને સ્વામિનારાયણને હેઠા પાડીને છૂટકો કરીશ, આમ નિર્ધાર કરીને આવ્યો હતો. પણ મહારાજ પાસે આવ્યો ને કોણ જાણે હું થયું, અને મહારાજને કે મહારાજ પાછું જ નથી જવું, તમારો સાધુ કરો. મહારાજ કે એમનો હાલે, તને જ કેવળ મારે ભગત કરવા એમ નહીં, અમારે હરિસિંહને ભગત કરવાના છે, માટે તું જા, અમારી વાત કરીએ ને પછી પાછો આવે. અને શિવરામ વિપરે ગયા છે, હરિસિંહને પણ મહારાજનો મહિમા કરીને સત્સંગી કરાવ્યા અને પછી પાછા આવ્યા અને ભગવાન સ્વામિનારાયણે પછી ભાગવતી દીક્ષા આપી અને નામ પાડ્યું અખંડાનંદ સ્વામી. સ્વામિનારાયણને આગળ તો ભલભલા ઝૂકી પડ્યા, ભાઈ ભલભલા, હારા હારા ને ઝુકાઈ દીધા ને હારા હારા ને લાડુદાને હરાવા દેવા. સ્વામિનારાયણને નાગદાને કીધું જોઈજો, મીઠાની કોથળી જરાક જાળવજો, એ સમુદ્ર ઓગળી જાહે. અને મહારાજ પાસે આવ્યા ને ત્રણ ગુઢ સંકલ્પ કર્યા ને મહારાજ ત્રણેય જયારે પૂરા કર્યા ને ઓગળી ગઈ અને લાડુદાન લાડુદાન મટી જાય અને બ્રહ્માનંદ હો ગયે. આની જ દિશા થઈ, મહારાજ મને તમારા સ્વપ્નની પૂર્ણ પ્રતીતિ આવી છે, તમે તો સર્વે આચાર્યના આચાર્ય છો ને ઈશ્વરના પણ ઈશ્વર છો. સર્વે આચાર્યના તો આચાર્ય છો પણ ઈશ્વરના પણ ઈશ્વર છો, માટે મને તમારો સિદ્ધાંત હોય તે કૃપા કરીને કહો. પછી મહારાજ બોલ્યા, તમારો સિદ્ધાંત કયો? પછી મહારાજ બોલ્યા, જે વેદ પુરાણ ઇતિહાસ ને સ્મૃતિઓ એ સર્વે શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે, જે જીવ માયા ઈશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મ એ સર્વે અનાદિ છે, અને માયા છે તે તો પૃથ્વીને ઠેકાણે છે. જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચે અનાદિ છે. ભક્તો, અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થયો, જો કે તમને થયો નહીં પણ હું કહીશ, પછી થાય. મહારાજ એમ કહે છે, પાંચ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચે અનાદિ છે. તમે શિક્ષાપત્રી વાંચો છો કે નથી વાંચતા? યાદ રાખો છો કે નથી રાખતા? નથી રાખતા. એમાં પણ યાદ અપાવશે એટલે યાદ આવશે. મહારાજ શિક્ષાપત્રીમાં ત્રણે જ બતાવ્યા, જીવ માયા અને ઈશ્વર. કેટલા બતાવ્યા મહારાજ? કે આ ત્રણ અનાદિના તત્વ છે. મહારાજ શિક્ષાપત્રીમાં ત્રણ તત્વ કહે છે, અહીંયા પાંચ કહે છે, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ. તો એક જ ઈષ્ટદેવ ફર્યું ફર્યું કેમ બોલે? એ વાત સમજ્યા જેવી છે. એક જગ્યાએ ત્રણ કે એક જગ્યાએ પાંચ કે, તો ત્રણ હાચાક પાંચ હાચા, ત્રણ હાચાક પાંચ હાચા, હું કયો બોલાવ ભાઈ? હે, પાંચ હાચા તો ત્રણ ખોટા. હે, સાંભળો, હવે તમે બધા જો અંદર ચર્ચા કરશો ને તો આપણી કથા અટકશે ને તમારી કથા શરૂ થઈ જાય, એટલે આપણે જ કથા કરીએ. બરાબર સમજી રાખજો, શિક્ષાપત્રી મહારાજે ત્રણ વસ્તુ લખી છે, ત્રણ જ સાચી વસ્તુ છે. બરાબર, યાદ, ત્રણ જ વસ્તુ અનાદિ તત્વ ત્રણ જ છે. કોણ? જીવ માયા અને ઈશ્વર. એટલે ત્યાં બ્રહ્માદિક દેવ નહીં, ઈશ્વર એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ. ત્રણ તત્વ અનાદિના છે, ભેદ પાંચ છે. તત્વ ત્રણ છે, ભેદ પાંચ છે. સમજાય? તત્વ ત્રણ છે, ભેદ પાંચ છે. જીવ જે છે એ જ બીજા બે પદને પ્રાપ્ત કરી શકે છે. કયા? તો કે ઈશ્વર અને બ્રહ્મ. જીવાત્મા જે છે એ જીવાત્મા વર્ણાશ્રમ આદિ ધર્મનું પાલન કરે તો ઈશ્વર કોટિમાં ભળી જાય છે. જીવમાંથી ઈશ્વર કોટી સર્જાય છે. અને જીવ જે છે એ જ ભાગવત ધર્મનું જ્યારે પાલન કરે છે ત્યારે એ જ પોતે બ્રહ્મ સ્થિતિમાં ભળી જાય છે. એટલે જીવમાંથી બીજા બે ભેદ પ્રગટ થાય છે. તો મનમાં એમ થાય તો પછી ઈશ્વરને અને બ્રહ્મને અનાદિ કેમ કીધા? અનાદિ માને એનું મૂળ તત્વ અનાદિનું છે. સમજાય? એનું મૂળ તત્વ અનાદિનું છે. બાકી મૂળ તત્વમાં તો ત્રણ જ તત્વ છે, જીવ માયા અને પરબ્રહ્મ. ઈશ્વર અને બ્રહ્મ એ જીવમાંથી પડેલો ભેદ છે, એની કેટેગરી છે. વ્યક્તિ એકનો એક હોય, વ્યક્તિ એકનો એક હોય, પંદર વર્ષનો થાય ત્યાં સુધી હોય એને નામે જ બોલાવતા હોય, પણ પછી ભણે અને ડૉક્ટર થાય તો ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ કરવા મળે. ડૉક્ટર સાહેબ કેટલા વર્ષથી થયા? દસ વર્ષથી. અને લોકોને ડૉક્ટર ક્યાંથી કહે છે? દસ વર્ષથી. પણ તોય એને એમ ન કે આ દહ વર્ષનો જ, એને પાંત્રીસ કહેવા પડે. કારણ કે એનું એનું મૂળ તત્વ ક્યાંથી શરૂ થયું? પાંત્રીસ વર્ષથી. એમ જીવ જે તત્વ છે એ અનાદિનું છે, એનો અંતકાળ નથી, એનો આદિકાળ નથી. અને એના સંબંધથી ઈશ્વર અને બ્રહ્મ એ બે સર્જન થયેલા છે, માટે એ પણ અનાદિ જ છે. મહારાજ કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એ સર્વે અનાદિ છે. અને માયા છે તે તો પૃથ્વીને ઠેકાણે છે, માયા પૃથ્વીને ઠેકાણે, અને પૃથ્વીમાં રહ્યા જે બીજ તેને ઠેકાણે જીવ છે. માયા પૃથ્વીની જગ્યાએ સત્સંગમાં પણ એમ જ લખ્યું, જન્મ ક્ષેત્રમ ચ જીવાનામ અનાદિ ચિત જડાત્મિકા. જીવને ઉત્પન્ન થવાનું સ્થાન કોણ છે? માયા. એટલે પૃથ્વીની જગ્યાએ કીધી. અને ઉત્પન્ન કોણ થાય છે? જીવ. એટલે આને બીજની જગ્યાએ કીધા. અને ઈશ્વર તો મેઘને ઠેકાણે છે, તે પરમેશ્વરની ઈચ્છા કરીને પુરુષરૂપ જે ઈશ્વર તેનો માયા સંગાથે સંબંધ થાય છે. ઈશ્વર કઈ જગ્યાએ છે? મેઘની જગ્યાએ છે. પુરુષોત્તમ નારાયણની ઈચ્છાથી અહીંયા ઈશ્વર ક્યાં સુધી લીધા? શેક મહાપુરુષ સુધી. કારણ કે ત્યાં સુધી ઈશ્વર કોટિમ ગણ્યા. ઈશ્વર મેઘને ઠેકાણે છે, તે પરમેશ્વરની ઈચ્છા કરીને પુરુષરૂપ જે ઈશ્વર તેનો માયા સંગાથે સંબંધ થાય છે. જો કે ભક્તો, આ તમને આમ સમજાય છે? આ બધી વસ્તુ સમજાય છે? થોડું કઠણ પડતું છે ને? ન સમજાય તો બેઠા રહીજો. મહારાજન વાતો નથી કરતા, વાત વંચાવતા. શેની? સંસ્કૃત ગ્રંથ હતો. ગુણાતીતાના સમય સંસ્કૃત ભણ્યા નહોતા, અને કથા થતી સંસ્કૃતની. પછી માણસો બહુ બધા થવા મળ્યા સંતો, એટલે હાકડે પડવા મળ્યો. એટલે મહારાજ નક્કી કર્યું, સમજાય નહીં નીચ બિહારમાં. એટલે મહારાજ એક પછી પૂછવા માંડ્યા, એકને, તમને આમાં કાંઈ સમજાય? હવે સંસ્કૃતમાં શું સમજાય? ન ભણ્યા. અને મારે કે મહારાજ કશું નથી સમજાય. મહારાજ કે તો જવા દો, કાલ નહીં આવતા. દર્શકને જતો રહ્યો. બીજાને પૂછે, તમને સમજાય? તો ના મહારાજ, તો કાલ નહીં આવતા. એમ પૂછતા પૂછતા ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું, સ્વામી તમને કાંઈ સમજાય? સ્વામી કે મેં આ પાડી ગયા, સમજાતું કાંઈ નહોતું, તો એ આ પાડે. હું કામ જો ના પાડે તો મહારાજ કે કાલથી નહીં આવતો. સમજાય નહીં તો કાંઈ નહીં, મારના દર્શન તો થાય. એમ આ વસ્તુ એવી છે, સમજાય નહીં તો કાંઈ નહીં, મારીની પરાવાણી સંભળાય જ છે ને. સંભળાવવામાં વાંધો નથી ને? કાનના પ્રોબ્લેમ વાળા કેટલા સુશી આંગળી કરો? તો બે ત્રણ છે. પણ માઇકમાં તો સમજાતું સંભળાતું છે ને કે બિલકુલ નહીં સંભળાતું? આ તો બસ એટલું એટલું ગદે તો વાંધો નહીં. નહીંતર અમારા અહીંયા બાજુમાં એક બહુ હેતવાળું મારું ગામ છે, ભૂપગઢ. અને દાદાને બધાને જબરો સત્સંગ, બધાને ચેષ્ટા આવડે, પણ મોટા ભાગે અવસ્થા થાય એટલે કાનનું થોડું નબળું પડી જાય. એટલે ચેષ્ટા હાવ બોલે, પણ કેમ બોલે? એક દાદાએ શરૂ કરી દીધી, એક બે પદ બોલે ને તે બીજા દાદા એ પહેલે જ શરૂ કરે પાછું. એક ત્રીજું પદ બોલતા એક પહેલું બોલતા હોય, તે બીજા દાદાને એવું પછી પહેલી કરી શરૂ કરે. કોઈ પાંચમું પદ બોલતા હોય, કોઈ ચોથું બોલતા હોય, કોઈ ત્રીજું બોલતા હોય, કોઈ પહેલું, પણ હાવ બોલે. અમે એક ફેરી ગયા, કીધું આપણું આમાં નહીં હાલે, આપણે જ વાર છે. આમ આમાં ભળી ભળી જાય ખરા, હાલે ખરું આપણું, પણ ક્યારે હાલે? આપણા બંધ થાય ત્યારે હાલે, હમણાં આપણું ગધ છે. પણ અહીંયા બહુ તકલીફ નહીં થાય, કારણ કે માઇક દ્વારા સંભળાય છે ને, એટલે વાંધો નહીં આવે. સાંભળશો તોય પણ પરાવાણે ક્યારેક ઉગી નીકળશે. અને ભક્તજનો, વચનામૃત હકીકત તમને કહું, ગહને બહુ છે ને, બિલકુલ ગહને નથી. વારંવાર જ્યારે વાંચન થાય ને ત્યારે ખુદ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ આમાં ભળે છે, જેને કારણે લેશ માત્ર આ શાસ્ત્ર ગહન રહેતું નથી. માટે વારંવાર અભ્યાસ કરજો. મહારાજ કહે કે ઈશ્વરને સ્થાને, મેઘને સ્થાને ઈશ્વર છે. એ પરમેશ્વર, ઈશ્વર કીધા પાછ પરમેશ્વર કીધા, પુરુષોત્તમ નારાયણ એમના સંબંધથી, કેવો શબ્દ મૂક્યો? પરમેશ્વરની ઈચ્છા કરીને પુરુષરૂપ જે ઈશ્વર તેનો માયા સંગાથે સંબંધ થાય છે. ત્યારે જેમ મેઘના જળના સંબંધે કરીને પૃથ્વીમાં હતા જે બીજ તે શરીર ઉગી આવે છે, તેમ માયામાંથી અનાદિકાળના જીવ હતા તે ઉદય થયા આવે છે. આ આ મહાપુરુષરૂપ ઈશ્વરનો સંબંધ અને માયાનો સંબંધ થતાની સાથે, બીજરૂપ જે જીવ પડ્યા હતા એ માયાનો સંબંધ થતાની સાથે, એ મેઘ સમાન મહાપુરુષનો સંબંધ થતાની સાથે બધા ઉગી નીકળે છે. પણ નવા જીવ નથી થતા, નવો એકી થતો નથી, દેખાતા નહોતા. આમાં બીજ કેટલા હશે દેખાતા નહીં હોય, પણ પાણી પાવો તો ઉગે. એમ મહામાયા અને મહાપુરુષનો જોગ થતા બધા ઉગી નીકળ્યા છે, પણ હતા એ જ ઉગ્યા છે, નવો એકે થયો નથી. જે વાત મહારાજે પ્રથમના તેરમાં પણ કીધી, મહારાજ કે મહારાજ એકનો એક વડલો બીજી જગ્યાએ વાવે ત્યારે વળી પાછો ઉગી નીકળે છે, તો જીવ એકનો એક બે રૂપે થયો કે બીજા જીવે પ્રવેશ કર્યો? મહારાજ કે સાંભળો, એકનો એક જીવ બે રૂપે થતો નથી, બીજા જીવે જ માં પ્રવેશ કર્યો છે. મહારાજ કે કર્મ સંબંધ જેમ હોય એમ બધા પ્રગટ થાય છે, પણ અનાદિથી મહારાજ કે જેટલા જીવ છે એટલા જ છે, જીવમાં ઉમેરો થતો નથી ને ઘટાડો થતો નથી, જેટલા છે એટલા ને એટલા છે, નવા કરવાની જરૂરી નથી. કારણ કે પાર ક્યાં ખૂટે એમ છે જીવ, તે નવા કરવા પડે. આમાં આમ લોટના લોટ આમાં જીવ આટા મારે છે ભક્તો. આ સત્સંગને અવલંબન આમાં આમાં લાખો ને કરોડોનું બીજું કલ્યાણ થતું છે, લાખો ને કરોડોનું. ભલે ગમે તે યોનિમો હોય, પરંતુ પરમાત્માની પરાવાણી તો જીવનું રૂડું જ કરે. હાકનો ગાંગડો કદાચ શોખથી ખાય તોય ગળો લાગે, અને બગાવસા હોય ને કોઈ મોઢા મૂકી દે ને તોય ગળો જ લાગે. એમ જે તે પ્રકારે પણ ભગવાનનો સંબંધ થાય, જીવનો મોક્ષ જ થાય. ફરી વાર પાછી આ છાવણી કે આપણે જ કરવાના, આપણી પીછે કોઈ નહીં કરે, ત્યારે કોકનું આવવું જોઈએ કથામાં. એ કોણ આવશે, કોણ આવશે ત્યારે? આપણે બધા ધામમાં ગયા પછી કોણ આવશે? અહીં બીજા આટા મારતા છે ને નાના નાના જીવ જંતુ, એ પછી છાવણીમાં આવશે. આ છાવણી ચાલુ જ રહેવાની, છાવણી તો સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી અટકવાની નથી. ભગવાન સ્વામિનારાયણ થાપીને ગયા એ છાવણી કોઈ દી બંધ થાય, સત્સંગરૂપી છાવણીઓ થતી જ રહેવાની છે. મારા કે નવા જીવ થતા નથી, માટે જે એમ ઈશ્વર અનાદિ છે તે માયા પણ અનાદિ છે, ને તે માયાને વિશે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે, પણ એ જીવ પરમેશ્વરનો અંશ નથી. જો તણ કિન નેખ્યા જોયું, મહારાજે પાછા તણ કિન નેખ્યા, માયા અનાદિ છે, ભગવાન અનાદિ છે, જીવ પણ અનાદિ છે મૂળ તત્વમાં. કારણ કે મૂળ તત્વ ઉપર ગયા ને એટલે મહારાજ તણ જ કિન નેખ્યા. મહારાજ કહ્યું ત્રણેય અનાદિના છે. માયા વિશે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે, પણ એ જીવ પરમેશ્વરનો અંશ નથી. ભગવાનમાંથી ટુકડો થઈને આવ્યા, એકોહમ બહુશ્ય પ્રજા, એક એવા ભગવાન અનેક રૂપે થયા, પ્રથમ 41માં મહારાજ કે એમ વાત નથી. એ તો અનાદિ જીવ જ છે. તે જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય ત્યારે ભગવાનની માયાને તરે, ને નારદ સંકાદિકની પેઠે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે. ભગવાનને શરણે જ્યારે જાય છે ત્યારે ભગવાનના ગુણ એની અંદર આવે છે, અને ભગવાનના ગુણ આવતા માયિક ગુણ ખતમ થઈ જાય છે. ત્યારે પછી નારદ સંકાદિક જેવી સ્થિતિ, તે દિવસે મહારાજ નારદ સંકાદિક જેવી સ્થિતિ કહેતા હતા. કારણ કે એટલે બેઠેલાને જ નહીં મનાતો કે આ નારદ સંકાદિકને પણ ઉલ્લંઘી જાય, મહાબ્રહ્મનિષ્ઠ છે. કારણ કે દેહ એટલે દેહનો ભાવ જણાય. એટલે મહારાજ એની ઉપમા આપી, હવે નારદ સંકાદિક જેવું કોઈને થવું જ, સભામાં તુસી આંગળી કરો થવું હોય. અહીંયા કહેવાનો મતલબ મહારાજ કે જે પરમાત્માને શરણે જાય છે એવા આત્મા માને અમારે શરણે જે આવે છે એ પૂર્વે થઈ ગયેલા જે મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો અને ભક્તો એવી સ્થિતિને પામીને પછી અમારા ધામને જ પામે છે, ને ભગવાનના પાર્ષદ થાય છે. એવી રીતે અમારો સિદ્ધાંત છે. એવી રીતના જે શ્રીજી મહારાજના વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ પોતાના વૈષ્ણવપણાનો મતનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો સમાશ્રય કરતો હોવો, અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાને ગ્રહણ કરતો હોવો. ઇતિ વચનામૃતમ અંત્ય પ્રકરણનું 10મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.